ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 8 જુલાઈ 2026ના રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, આ સભામાં બાહ્યમુખી બનીને નથી બેસવાનું, બાપની યાદમાં રહેવાનું છે. મિત્ર સંબંધી અથવા ધંધા વગેરેને યાદ કરવાથી વાયુમંડળમાં વિઘ્ન પડે છે. મીઠા બાળકો, આ સભામાં બાહ્યમુખી બનીને નથી બેસવાનું, બાપની યાદમાં રહેવાનું છે. મિત્ર સંબંધી અથવા ધંધા વગેરેને યાદ કરવાથી વાયુમંડળમાં વિઘ્ન પડે છે. પ્રશ્ન છે, આપ બાળકોના રૂહાની ડ્રિલની વિશેષતા શું છે જેને મનુષ્ય નથી કરી શકતા? ઉત્તર છે, તમારી રૂહાની ડ્રિલ બુદ્ધિની છે. એની વિશેષતા એ જ છે કે તમે આશિક બની પોતાના માશૂકને યાદ કરો છો. એનો જ ઇશારો ગીતામાં પણ આવ્યો છે, મન મના ભવ. પરંતુ મનુષ્ય પોતાના માશૂક પરમાત્માને જાણતા જ નથી, તો ડ્રિલ કેવી રીતે કરી શકે? તેઓ તો એકબીજાને શારીરિક ડ્રિલ શીખવાડે છે. ઓમ શાંતિ. બાળકો પણ સમજે છે, બાપ પણ સમજે છે કે બાળકો યોગ કરાવવા વાળા અહીં શું કરી રહ્યા છે. યાદની યાત્રાની ડ્રિલ કરાવી રહ્યા છે. મુખથી કાંઈ પણ કહેવાનું નથી. કોની યાદ છે? પરમપિતા પરમાત્મા શિવ બાબાની. એમની યાદમાં રહેવાથી આપણા જે પણ વિકર્મ છે એ ભસ્મ થઈ જશે અને વિકર્મમાં જીત બની જઈશું. જેટલામાં જે યાદની ડ્રિલમાં રહેશે, આ આત્માની ડ્રિલ છે, શરીરની નહીં. ભારતમાં જે પણ ડ્રિલ શીખવાડે છે તે બધી છે શારીરિક. આ છે રૂહાની ડ્રિલ. આ રૂહાની ડ્રિલને આપ બાળકોના સિવાય કોઈ જાણતું જ નથી. રૂહાની ડ્રિલનો ઇશારો ગીતામાં છે જરૂર. ભગવાન વાચ અથવા ભગવાનના બાળકોના પણ વાચ છે. તમે હમણાં ભગવાન શિવ બાબાના બાળકો બન્યા છો ને. બાળકોને ફરમાન મળ્યું છે, મામે એકમ યાદ કરો. બાપ પણ ડ્રિલ શીખવાડે છે, બાળકો પણ આજ ડ્રિલ શીખવાડે છે. કલ્પ પહેલા પણ બાપે આજ કહ્યું હતું કે મોજ બાપને યાદ કરો. આમાં ઘડી ઘડી કહેવાની દરકાર નથી, પરંતુ કહેવું પડે છે. અહીં બેસી કોઈ પોતાના મિત્ર સંબંધીઓ ધંધા વગેરેને યાદ કરતા રહે છે તો વાયુમંડળમાં વિઘ્ન નાખે છે. બાપ કહે છે, જેમ અહીં તમે યાદમાં બેઠા છો એમ જ ચાલતા ફરતા કર્મ કરતા યાદમાં રહેવાનું છે. જેમ આશિક માશુક એકબીજાને યાદ કરે છે, એમની યાદ છે શારીરિક, તમારી છે રૂહાની યાદ. આત્માઓ ભક્તિ માર્ગમાં પણ આશિક હોય છે પરમપિતા પરમાત્મા માશુકના, પરંતુ માશુક તે જાણતા નથી, ન પોતાના આત્માને જાણે છે. માશુક બાપ આવેલા છે. ભક્તિ માર્ગથી લઈને આત્માઓ આશિક બન્યા છે. આ છે જ આત્મા અને પરમાત્માની વાત. બાપ બાળકોને સન્મુખ કહે છે, તમે આશિક મુજ માશુકને યાદ કરો છો કે બાબા આવો, અમને આવીને દુઃખથી લિબરેટ કરો, અર્થાત મુક્ત કરો, અને પોતાની સાથે શાંતિધામમાં લઈ જાઓ. તમે જાણો છો હવે આ દુઃખધામ મૃત્યુલોકનો વિનાશ થવાનો છે. અમર લોક જિંદાબાદ, મૃત્યુલોક મુર્દાબાદ. તમે હમણાં બ્રાહ્મણ બાળકો બન્યા છો. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે. આપ બાળકોને પૂરો નિશ્ચય હોવો જોઈએ કે અમે હવે નર્કવાસીથી સ્વર્ગવાસી 21 જન્મ માટે બનીએ છીએ. કોઈ મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયા, પરંતુ કેટલા સમયના માટે સ્વર્ગવાસી થયા આ કોઈ પણ નથી જાણતું. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યા છો સ્વર્ગવાસી બનવા માટે. આ કોણ નિશ્ચય કરાવે છે? એ છે ગીતાના ભગવાન. પરંતુ એ તો એક જ નિરાકાર હોય છે, મનુષ્ય સમજે છે. નિરાકાર તો નિરાકાર જ છે, એ કેવી રીતે અહીં આવીને શીખવાડશે? બાપને ન જાણવાના કારણે ડ્રામા અનુસાર શ્રી કૃષ્ણનું નામ ભૂલથી નાખી દીધું છે. શ્રી કૃષ્ણ અને શિવનો સંબંધ આ સમયે નજીક છે. શિવ જયંતિ થાય છે સંગમ પર, પછી કાલે થશે શ્રી કૃષ્ણ જયંતિ. શિવ જયંતિ છે રાતમાં, શ્રી કૃષ્ણ જયંતિ છે સવારે, એને પ્રભાત કહેવાશે. જ્યારે શિવરાત્રી પૂરી થાય છે ત્યાર પછી શ્રી કૃષ્ણ જયંતિ થાય છે. આ વાતો બાળકો જ સમજી શકે છે. કાયદો છે અહીં સભામાં કોઈ બાહ્યમુખી ન હોય, બાપની યાદમાં રહેવાનું છે. મનુષ્ય પોકારે પણ છે, હે પતિ પાવન, આવો, આવીને પાવન બનાવો. પરંતુ ડ્રામા અનુસાર પથ્થર બુદ્ધિ કંઈ પણ સમજતા નથી. તો જાણતા હોત, જો જાણતા હોત તો જણાવત. એમને આ પણ ખબર નથી કે હમણાં કળિયુગનો અંત છે, પછી જ્યારે બાપ આવે છે ત્યારે આદિ થાય છે. મનુષ્ય તો બિલકુલ ઘોર અંધારામાં છે. લોકો સમજે છે કળિયુગમાં હજુ 40,000 વર્ષ બાકી છે. બેહદના બાપ સમજાવે છે, હદના બાપ ક્યારેય પતિત પાવન હોઈ ન શકે. બાપનું નામ તો અનેકોના રાખી દીધા છે. વડીલોને પણ બાપુ અથવા પિતાજી કહે છે. આ રૂહાની પિતાશ્રી તો એક જ છે, જે પતિત પાવન જ્ઞાનના સાગર છે. બાળકોને પાવન થવા માટે જ્ઞાન જોઈએ. પાણીમાં સ્નાન કરવાથી કોઈ પાવન થોડી બનશે. તમે જાણો છો શિવ બાબા અમારી સામે આ તનમાં પ્રત્યક્ષ છે. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણોને રાજયોગ શીખવાડી રહ્યા છે. તેઓ તો કહી દે છે ભગવાન વાચ અર્જુન પ્રતિ. બ્રાહ્મણોનું નામ નિશાન નથી. ગવાય છે બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના. સ્થાપના તો બ્રહ્મા દ્વારા જ કરશે ને, ન કે વિષ્ણુ દ્વારા, ન શંકર દ્વારા. આપ બાળકોને આ સમજણ હમણાં મળી છે. બાપને અહીં આવવું પડે છે. પાછા તો કોઈ પણ આત્મા જઈ નથી શકતા. જે પણ આવે છે એમને સતો રજો તમોથી પસાર થવાનું જ છે. કૃષ્ણ પણ પૂરા 84 જન્મ લે છે અને પૂરા 5,000 વર્ષ પાઠ ભજવ્યો. જ્યારે આત્મા પેટમાં છે તો પણ જન્મ તો છે. કૃષ્ણનો આત્મા જ્યારે સતયુગમાં આવે છે, ગર્ભમાં પ્રવેશ કરે ત્યારથી લઈને 5,000 વર્ષમાં 84 જન્મોનો પાઠ ભજવવાનો છે. જેમ શિવ જયંતિ મનાવે છે તો આમાં બેઠા છે ને, કૃષ્ણનો આત્મા પણ ગર્ભમાં આવી ચુરપુર થઈ એ સમયથી લઈને 5,000 વર્ષનો હિસાબ શરૂ થાય છે. જો ઓછું વધારે હોય તો પછી 5,000 વર્ષમાં ઓછું થઈ જાય. આ ખૂબ સૂક્ષ્મ સમજવાની વાતો છે. બાળકો જાણે છે શ્રી કૃષ્ણનો આત્મા ફરીથી આ જ્ઞાન લઈ રહ્યો છે, ફરીથી શ્રી કૃષ્ણ બનવા માટે. તમે પણ કંસપુરીથી કૃષ્ણપુરીમાં જાઓ છો. આ વાતો બાપ બેસી બાળકોને સમજાવે છે. બાબા કહે છે માયા બહુ જ દુષ્ટર અર્થાત પહેલવાન છે, સારા સારા મહારથીઓને પણ હરાવી દે છે, જ્ઞાન લેતા લેતા ક્યાંય ગ્રહચારી બેસી જાય છે, આશ્ચર્યવત મારા બનંતી કથંતી અહો માયા તો પણ ભાગંતી થઈ જાય છે, કમાઈમાં ગ્રહચારી બેસી જાય છે, રાહુનું ગ્રહણ બધાને લાગેલું છે, હમણાં તમારા પર બૃહસ્પતિની દશા બેઠી છે, પછી ચાલતા ચાલતા કોઈ પર રાહુનું ગ્રહણ બેસી જાય છે ત્યારે કહે છે મહાન કંબક્ત અર્થાત દુર્ભાગ્યશાળી આ દુનિયામાં જોવા હોય તો અહીં જુઓ, તમારો આત્મા કહે છે અમે બાપ પાસેથી સદા સુખનો વારસો લઈ રહ્યા છીએ, બાબા તમારાથી કલ્પ પહેલાં પણ આ વારસો લીધો હતો, ફરીથી આ બાપની પાસે આવ્યા છીએ, બાપે સમજાવ્યું છે બહાર તમારા સેવા કેન્દ્રો પર બહુ જ આવશે સમજવા માટે, અહીં આ છે ઇન્દ્રસભા, ઇન્દ્ર શિવ બાબા છે ને જે જ્ઞાન વર્ષા વરસાવે છે, તો આવી સભામાં પતિત કોઈ આવી ન શકે, સબસ પરી પોખરાજ પરી જે બ્રાહ્મણીઓ પંડા બનીને આવે છે એમને કહેશે પોતાની સાથે કોઈ પણ વિકારમાં જવાળાને ન લાવી શકો, નહીં તો બંને રિસ્પોન્સિબલ અર્થાત જવાબદાર થઈ જાય છે, કોઈ વિકારીને સાથે લઈ આવે તો એના પર બહુ જ ડાઘ લાગી જાય છે, બહુ જ કડક સજા મળી જાય છે, પરીઓના ઉપર બહુ જ રિસ્પોન્સિબિલિટી હોય છે, કહે છે માન સરોવર પર સ્નાન કરવાથી પરી બની જાય છે, હકીકતમાં આ છે જ્ઞાન માન સરોવર, બાબા મનુષ્ય તનમાં આવીને જ્ઞાન વર્ષા વરસાવે છે, જ્ઞાન સાગર છે ને, તમે નદી પણ છો સરોવર પણ છો, જ્ઞાન સાગર એમાં બેસી બાળકોને લાયક બનાવે છે સ્વર્ગમાં જવા માટે, સ્વર્ગમાં છે શ્રી લક્ષ્મીનારાયણનું રાજ્ય, આ છે પ્રવૃત્તિ માર્ગનો મુખ્ય ઉદ્દેશ, કહે છે અમે બંને જ્ઞાન ચિતા પર બેસી લક્ષ્મીનારાયણ બનવા વાળા છીએ, ઉચ્ચ પદ પામવું છે ને, અર્ધો કલ્પ આત્માઓ તડપતા રહે છે કે બાબા આવો આવીને અમને રાજયોગ શીખવાડો પાવન બનાવો, બાપ ઇશારો આપે છે ભારતવાસી જે દેવી દેવતાઓને માનવા વાળા છે એમણે જરૂર 84 જન્મ ભોગવ્યા છે, જે દેવી દેવતાઓના ભગત છે પ્રયત્ન કરી એમને સમજાવો, બાપ કેવી રીતે આવીને 3 ધર્મ સ્થાપન કરે છે, બ્રાહ્મણ સૂર્યવંશી ચંદ્રવંશી 3 ધર્મ બાપ સ્થાપન કરે છે, અર્ધો કલ્પ પછી બીજા કોઈ ધર્મ સ્થાપન નથી થતા, પછી અર્ધા કલ્પમાં કેટલા મઠ પંથ વગેરે ધર્મ અનેકા અનેક સ્થાપન થાય છે, ક્યાં અર્ધા કલ્પમાં એક ધર્મ એ પણ સંગમયુગ પર ભવિષ્ય માટે રાજધાની સ્થાપન કરે છે, તેઓ બધા જૂની દુનિયામાં જ પોતાનો ધર્મ સ્થાપન કરે છે, અહીં બાપ અર્ધા કલ્પ માટે એક ધર્મની સ્થાપના કરે છે, બીજા કોઈમાં પાવર અર્થાત શક્તિ નથી, બાપ તમને પોતાના બનાવીને સૂર્યવંશી ચંદ્રવંશી વંશજ સ્થાપન કરી બાકી બધાનો વિનાશ કરી દે છે, બધા આત્માઓ શાંતિમાં ચાલ્યા જાય છે, તમે સુખમાં આવો છો, એ સમયે દુઃખ કોઈ નથી, જે ગોડ અર્થાત ભગવાનને યાદ કરે આ જ્ઞાન પણ તમારી બુદ્ધિમાં છે, તમે જાણો છો બાપ જે જ્ઞાનના સાગર છે એ નોલેજ અર્થાત જ્ઞાન આપી રહ્યા છે, સાગર તો એક જ છે, તમે પોતાને સાગર નહીં કેવડાવશો, તમે એમના મદદગાર બનો છો, એટલે તમારું નામ છે જ્ઞાન ગંગાઓ. બાકી એ છે પાણીની નદીઓ. બાપ કહે છે મોજ સાગરના આપ બાળકો કામ ચિતા પર બેસી બળી મર્યા છો, અર્થાત પતિત બની ગયા છો. હવે પછી મને યાદ કરવાથી તમે પાવન બનશો. આ સૃષ્ટિનું ચક્ર 5000 વર્ષનું છે, આ પણ કોઈને ખબર નથી. સૃષ્ટિનું ચક્ર પૂરા 4 ભાગમાં છે, 4 યુગ છે ને. આ સંગમ યુગ છે, કલ્યાણકારી. કુંભ કહો છો ને, કુંભ કહેવાય છે મેળાને. નદી આવીને સાગરમાં મળે છે, આત્મા આવીને પરમાત્માને મળે છે, આને કુંભ કહેવાય છે. આત્મા અને પરમાત્માનો મેળો પણ તમે જુઓ છો, તમે એક બીજાને મળો છો, સેમિનાર અર્થાત સંમેલન કરો છો, એને કુંભ નહીં કહેવાશે. સાગર તો પોતાની જગ્યા પર બેસે છે. આ તનમાં છે ને, જ્યાં અમનું તન ત્યાં જ્ઞાનના સાગર છે. બાકી તમે પરસ્પર જ્ઞાન ગંગાઓ મળો છો. નદીઓ નાની મોટી તો હોય છે ને, સ્નાન ત્યાં સ્નાન કરવા જાય છે. ગંગા જમુના સરસ્વતી વગેરે તો છે જ. દિલ્હી જમુનાનો કિનારો છે સ્વર્ગ. કૃષ્ણપુરી તો હોય છે, દિલ્હી માટે કહે છે પરિસ્થાન અર્થાત સ્વર્ગ હતું જ્યારે લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું. એવું નથી કે કૃષ્ણનું રાજ્ય હતું. રાધા કૃષ્ણ યુગલ હોય ત્યારે રાજ્ય કરી શકે. રાધા કૃષ્ણ યુગલ હોય ત્યારે રાજ્ય કરી શકે. હમણાં આપ બાળકો કેટલા ખુશીમાં છો. માયાના તોફાન તો બહુ જ આવશે. બેહદની બોક્સિંગ અર્થાત યુદ્ધ છે. દરેકનું 5 વિકારોની સાથે યુદ્ધ ચાલે છે. આપણે ઈચ્છીએ છીએ કે બાબાને નિરંતર યાદ કરીએ. માયા આપણો યોગ ઉડાવી દે છે, એક ખેલ પણ દેખાડે છે. પરમાત્મા પોતાની તરફ ખેંચે છે, માયા પોતાની તરફ. એવું એક નાટક બનાવ્યું છે બાયસ્કોપ અર્થાત સિનેમાની ફેશન હમણાં નીકળી છે. તમારે ડ્રામા અનુસાર બાયસ્કોપ પર જ સમજાવવાનું હતું. નાટકમાં તો અદલા બદલી થાય છે. આ તો અનાદિ અવિનાશી ડ્રામા પૂર્વ નિર્ધારિત છે. બન્યું બનેલ બની રહ્યું. ફલાણા મરી ગયા એટલો જ પાર્ટ હતો. આપણે ચિંતા કેમ કરીએ? ડ્રામા અર્થાત નાટક છે ને, શરીર છોડી દીધું પછી થોડી આવી શકે. રડવાથી ફાયદો જ શું? આનું નામ જ છે દુઃખધામ. સતયુગમાં મોહજીત રાજાઓ હોય છે, આના પર પણ કથા છે. સતયુગમાં મોહની વાત હોતી નથી. અહીં તો મનુષ્યનો કેટલો મોહ છે. કોઈને રડવું ના આવે તો રડીને પણ એમને રડાવી દેશે તો સમજે છે કે અફસોસ કરે છે, નહીં તો ગ્લાની થઈ જાય. ભારતમાં જ આ બધો રિવાજ છે. ભારતમાં જ સુખ, ભારતમાં જ બહુ જ દુઃખ હોય છે. ભારતમાં ગોડ ગોડેસ અર્થાત ભગવાન ભગવતી રાજ્ય કરતા હતા. વિદેશી લોકો જૂના ચિત્ર બહુ જ ખુશીથી લે છે. જૂની વસ્તુનું માન હોય છે. સૌથી જૂના શિવ તો અહીં આવ્યા હતા ને, એમની કેટલી પૂજા કરે છે. હમણાં તો શિવ બાબા આવ્યા છે, તમે પૂજા નહીં કરશો. એ થઈ ગયા છે તો એમની પૂજા કરતા રહે છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા, નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, ડ્રામાના જ્ઞાનને બુદ્ધિમાં રાખી નિશ્ચિંત બનવાનું છે. કોઈ પણ પ્રકારની ચિંતા નથી કરવાની, કારણ કે જાણીએ છીએ કે બન્યું, બનેલ, બની રહ્યું નિર્મોહી બનવાનું છે. બીજી પોઈન્ટ છે, બાપ દ્વારા જ્યારે બૃહસ્પતિની દશા બેઠી છે તો સંભાળ કરવાની છે, રાહુનું ગ્રહણ ન લાગી જાય. કોઈ પણ ગ્રહચારી હોય તો એને જ્ઞાન દાનથી સમાપ્ત કરવાની છે. વરદાન છે, સ્વયંના ટેન્શન પર અટેન્શન આપીને વિશ્વનું ટેન્શન સમાપ્ત કરવાવાળા વિશ્વ કલ્યાણકારી ભવ. સ્વયંના ટેન્શન પર અટેન્શન આપીને વિશ્વનું ટેન્શન સમાપ્ત કરવાવાળા વિશ્વ કલ્યાણકારી ભવ. જ્યારે બીજાઓના પ્રત્યે વધારે અટેન્શન આપો છો તો પોતાની અંદર ટેન્શન ચાલે છે, એટલે વિસ્તાર કરવાને બદલે સાર સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ. ક્વોન્ટિટીના સંકલ્પોને સમાવીને ક્વોલિટીવાળા સંકલ્પ કરો. પહેલા પોતાના ટેન્શન પર અટેન્શન આપો, ત્યારે વિશ્વમાં જે અનેક પ્રકારના ટેન્શન છે એને સમાપ્ત કરી વિશ્વ કલ્યાણકારી બની શકશો. પહેલા સ્વયં પોતાને જુઓ, પોતાની સર્વિસ ફર્સ્ટ. પોતાની સર્વિસ કરી તો બીજાઓની સર્વિસ સ્વતઃ થઈ જશે. સ્લોગન છે, યોગની અનુભૂતિ કરવી છે તો દ્રઢતાની શક્તિથી મનને કંટ્રોલ કરો. યોગની અનુભૂતિ કરવી છે તો દ્રઢતાની શક્તિથી મનને કંટ્રોલ કરો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. આજની પોઈન્ટ છે, જેટલા સ્થાપનાના નિમિત્ત બનેલા જ્વાળા રૂપ હશે એટલી જ વિનાશ જ્વાળા પ્રત્યક્ષ થશે. સંગઠન રૂપમાં જ્વાળા રૂપની યાદ વિશ્વના વિનાશનું કાર્ય સંપન્ન કરશે. એના માટે દરેક સેવા કેન્દ્ર પર વિશેષ યોગના પ્રોગ્રામ ચાલતા રહે તો વિનાશ જ્વાળાને પંખો લાગશે. યોગ અગ્નિથી વિનાશની અગ્નિ ભરશે, જ્વાળાથી જ્વાળા પ્રજ્વલિત થશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.